मेरु चढ़िया धजा फरू का देखा। बंधनों मानस ना जीवन ने जकड़ी राखे क्यारे ने मुक्त थवा ना दे। मुक्त थया वगर क्यारे पण मानस उन्नति तरफ वधी शकतो नथी। गुलामी जे मानस ने जकड़ी राखे छे, गुलामी जे मानस ते दुखी करे छे, एम अध्यात्मनो उत्थान ए पण अनेक बाबतोथी जकड़ाई गयेलू छे। आसक्ति थी, व्यवहार थी, कोई ने कोई परिस्थिति ने कारणे बंधायेलो मानस क्यारे पण ऊपर उठी शकतो नथी, क्यारे पण पोतानी प्रगति करी शकतो नथी। भोगो आसक्ति ई ज्यां सुधी न छूटे त्यां सुधी मानस नी प्रगति न थाय, ऊर्ध्वगति न थाय। जे मानस मुक्त छे साधक तरीके, जेने भोगोना आसक्तिना बंधनो तोड़ी नाख्या छे, स्वेच्छा है ये बंधनों को ना तोड़ा ना तुटता नहीं। आसक्ति नु बंधन स्वीकारेलू मानस से पोते छे अने तोड़ी पण ते जाते शके छे। कारण बंध मोक्षयो मन एव, बंधन अने मोक्ष नु कारण मानस नु पोतानु मन छे। मन थी छूटाय तो ज मानस छूटी शके, व्यसन थी पण, विषयो थी, वासनाओ थी, व्यवहार थी, कोई पण कुटेव थी मानस मन थी बंधायेलो होय छे अने एने कारणे ते प्रगति नथी करी शके। सौथी पहला मन तैयार थाय, मनः प्रसाद सौम्यत्वम, पोताना मननी प्रसन्नता, मननी तैयारी। मन जो पोते साथे एनी साथ सहकार आपे, पोतानो मत आपे तो आगळ वधी शकाय। अहींया तो मैं मेरे तो मेरू चढ़िया केटली ऊंचाई मेळववानी वात छे, अध्यात्मनी ऊंचाई। अने त्यां जो मन पोतानी जातने स्वीकारवा तैयार न हो तो प्रगति कि गति उन्नति असंभव छे, क्यारे पण जोईए छे। सामान्य जनजीवन ई असंभवतानी अंदर ज राज्या करतुं होय छे। એને ધર્મ શું છે કે અધ્યાત્મ શું છે એનું કોઈ પણ જાતનો અણસાર એની પાસે નથી, કોઈ જ્ઞાન નથી। તો આવા એક દલદલમાં ફસાયેલો જકડાયેલો માણસ ક્યારે પોતાના જીવનને મુક્ત બનાવી શકતો નથી। એ દલદલની અંદર તો જેમ બહાર નીકળવા પ્રયત્ન કરે, જેમ એની અંદર મીઠાશ લાગે એમ ટાળક લાગે, અંદર ફસાતો જાય, અંદર ઉતરતો જાય, બહાર નીકળી જ નથી। એક વાર અંદર પગ મૂક્યો એટલે પતી ગયું, એનું નામ દલદલ છે। બહાર નીકળવા માટે લક્ષ્મણદાસજી મહારાજની માફ કરી છે, સદગુરુ મળે આને। કોઈ સિદ્ધ મહાપુરુષ જીવનમાં પ્રાપ્ત થઈ જાય તો જ એ શક્ય છે। બંધાયેલો માણસ ગયા બધા પ્રધાવંતી એમ જેમ આગળ પ્રગતિ નથી કરી શકતો, આશાઓની મમતાઓની એમ જેને ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરી છે પોતાના સ્વસ્વરૂપને, મેં મેરે તો મેં મારા નિજ સ્વરૂપને મેરવી જોઈએ। અધ્યાત્મનું સંતની સમજણ, અધ્યાત્મનું જ્ઞાન જેમ મને પ્રાપ્ત થયું એમ મારા વિચારોને મેં ઊંચે આને ઉર્ધ્વગતિએ લઈ ગયો। અંજા વિચારો જેના શુદ્ધ થયા, માણસના મને વિચારો દ્વારા પ્રગતિ કરી તો એ મેરુના શિખરે પણ ચડી શકે છે, જે ઊંચામાં ઊંચું શિખર છે। માનવ જીવનની તેજસ્વીતા, માણસના જીવનનો ઊંચામાં ઊંચું કોઈ શિખર હોય તો એના પોતાના જીવનમાં કોઈ પણ જાતના દાગ વગરનું અને સર્વની અંદર સદભાવ પ્રાપ્ત કરેલું કોઈક જ જીવન હશે. એ જ સમાજના આ સમગ્ર વાતાવરણ અંદર ઊંચામાં ઊંચી જગ્યાએ એ જ પહોંચી શકે કે જેણે પોતાનું જીવન સુરક્ષિત રાખી અને ઊંચામાં ઊંચા ચારિત્ર્ય વાળું, વિચારો વાળું, વ્યવહાર વાળું, વર્તન વાળું હોય, કે સમાજ એને બહુ જ આદરની દ્રષ્ટિથી જુએ, એના જીવનને ખૂબ ઊંચું આગળ વધેલા તરીકે જુએ. તો જ્યાં સુધી આત્મા સ્વયં પોતાના જીવન, પોતાની સૂક્ષ્મ ચેતના એ જ્યાં સુધી જાગૃત ન થાય અને એ જાગૃત થયા પછીથી જ્ઞાન અને સમજણ પૂર્વક પોતાના સમગ્ર જીવનને ઉર્ધ્વોન્મુખ બનાવે અને એ ક્યાં મેરુના શિખર સુધી લઈ જાય, જ્યાં આગળ પ્રકાશ છે, જ્યાં આગળ તેજસ્વીતા છે. જીવન તેજસ્વી ક્યારે બને, પ્રકાશ ક્યારે, કે સ્વચ્છ હોય, અંદર દીવો બળતો હોય પણ એના ગોળા ઉપર ધૂળ ઉપરથી ચોંટી ગયું હોય કે મેશ અંદરથી ચોંટી ગયું હોય, દીવો હોય છતાંય એટલું અજવાળું નહીં આપી શકે. હા, અંદરની મેશ અને ઉપરની ધૂળ, આ દીવો સળગી રહ્યો છે એટલું પ્રતીત થવા દે, પણ એમાંથી પ્રકાશ નહીં આપી શકે. એમ દરેક સામાન્ય જીવનની એ જ પરિસ્થિતિ છે. એનામાં ચેતના પડેલી છે, એનામાં પરમ તત્વ પડેલું છે, પણ આસક્તિ, આસક્તિની સાથે એના જે એની જે વાસનાઓ છે, એની ધૂળ અને મેશ એટલી બધી એની ઉપર લાગી ગયેલી છે કે અંદરનું જે પરમ તત્વ આત્મા છે એની પ્રતીતિ થવા દેતો નથી. હા, જીવે છે, જીવન મૃતાહ કો, જીવતા છતાં મરેલો કોણ, યસ તું વિવેક અહી ના, પછી એના એમાં કોઈ વિવેક નથી રહેતો. જ્ઞાનનો, અજ્ઞાનનો, ભોગોનો, અને વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત સતમુખ. વિવેક ભ્રષ્ટ માણસનું પતન હજારો મોઢા વાળું હોય છે. ક્યાંથી એનો નાશ થશે, ક્યાંથી એ પડશે, કારણ એનો દરેક વ્યવહાર, એનો દરેક વિચાર, એનું આખું વર્તન બિલકુલ અલગું જ હોય, અલકટ વૃત્તિ હોય. આ કાલે ના જોયું, બિલકુલ અલકી વૃત્તિ, ક્રૂરતા, કે જે પતનને માર્ગે જ જઈ રહેલું આખો સમાજ જીવન છે એનું. ક્યારે એનામાં સદભાવના કે દેખાય જ નહીં. એમ સાધકનું જીવન પણ જ્યારે વ્યવહાર, વાસનાઓ, ના કેટલા વ્યસનો એના કીચડની અંદર ફસાયેલું હોય, કે આવા કુકૃત્ય કરવા માટે સર્જાયેલું બીજું એને દેખાય, એમાંથી જ્યાં સુધી બહાર ન નીકળે, એની ઉપરની ધૂળ કે એની અંદરની વળગેલી મેશ સાફ ન થાય ત્યાં સુધી સ્વાનુભૂતિ, આત્મદર્શન માણસ કરી શકતો. પોતે સ્વયં પોતાનામાં પડેલી જડતા, કુસંસ્કાર, જન્મ જન્માંતરની અંદર રહેલી પડેલી બધી જ એ ધૂળ વાસનાઓ જ્યાં સુધી સાફ ન થાય ત્યાં સુધી એ ઉન્નતિ કે પ્રગતિ જીવનમાં આત્માની પણ કરી શકતો નથી. એટલા માટે જ વારંવાર કહે છે સદગુરુ મોએ આનવીરે, આ મારી પ્રગતિ ક્યારે, કેવી રીતે, મારા જીવનમાં ખૂટતું જે ગુરુ તત્વ એ જ્યારે ઉમેરાયું ત્યારે જ હું આ સાધી શકું છું. રસોઈમાં બધા જ મસાલા નાખી દેવામાં આવ્યા હોય, સુગંધ પણ સરસ આવતી હોય, દેખાવ પણ સરસ થયેલો હોય, પણ જ્યાં સુધી રામ રસ અંદર ન પડે ત્યાં સુધી એનો સ્વાદ નથી આવતો. એમ જીવન પણ બધી રીતે સુંદર હોય, સંપન્ન હોય, શક્તિશાળી હોય, અંદર અધ્યાત્મનો, ધર્મનો જ્યાં સુધી રામ રસ ન પડે ત્યાં સુધી એમાં સ્વાદ નથી આવતો. ભક્તિહીન સબ બે સબ બિંજન કૈસે, લવણ વિના બહુ બિંજન જૈસે. ઘણા શાક મૂકી દીધા હોય, અથાણા શાકભાજી ચટણી બધું, પણ અંદર મીઠું જ ના હોય, સ્વાદ જીવનમાં પણ અધ્યાત્મનો રસ નહીં હોય, ધર્મનો સંસ્કાર નહીં હોય ને ત્યાં સુધી એટલો આનંદ. અને અધર્મ જેની પાસે સેક્યુલરિઝમ છે એ માણસ કોઈ પણ પાપ કરતા, કોઈ પણ અપરાધ કરતા નહીં ખચકાય. ધર્મહીનતા ધર્મવિહીનતા જ્યાં છે, જેના દેશના શાસનને ચલાવવામાં ધર્મવિહીનતા છાપી દેવામાં આવેલી છે, સ્થાપી દેવામાં આવેલી, એની અંદર ચારિત્ર નૈતિકતાની કેવી રીતે અપેક્ષા રાખી શકે? જો ધર્મ રાખ્યો હોત, અને આજે પશ્ચિમની ભલે ગમે તેવી વિલાસી પ્રજા છે, પણ એના ચલણના સિક્કા ઉપર લખે છે ટ્રસ્ટ ઇન ગોડ, કે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારા છીએ. જ્યારે અહીંયા ગાડી લઈ લીધું કે અમે તો ધર્મ વગરના બિન સંપ્રદાય, આદર્શ અદશા થવાની. કોઈની પાસે તમે નૈતિકતા કે ચારિત્રની અપેક્ષા નહીં રાખી શકો, કારણ જેનો સિદ્ધાંત જ આ છે, જ્યાં સુધી નહીં બદલાય આદેશ ત્યાં સુધી પ્રગતિ નથી. એમ જીવન પણ આત્મોન્નતિ જ્યારે ઈચ્છતું હશે ત્યારે એમાં ધર્મ સાથેનું અધ્યાત્મ એ જ એને ઝળહળતા જીવનના શિખર ઉપર લઈ જઈ શકે. પણ જ્યાં અનેક પ્રકારના આવરણો ચડેલા હોય, ધૂળ ચડેલી હોય, તો એની અંદર તેજ હોવા છતાં, તેજસ્વીતા હોવા છતાં એ ઝાંખો જ નથી જોવાનો. દરેક જીવ, દરેક વ્યવહારમાં પડેલો સામાન્ય જીવનનો કોઈ પણ માણસ, એનું જીવન એવું જાજ્વલ્યમાં નહીં હોઈ શકે કે જે મેં મેં રહેતો મેરું જડિયા પોતાનું શુદ્ધ કૈવલ્ય જ્ઞાન, એને આત્માનુભૂતિ કહેવાય, કે જેને બ્રહ્મની પ્રાપ્તિ થઈ અને જે બ્રહ્મ સંબંધ કહેવાય તે બ્રહ્મ સંબંધ, બીજો નહીં, એ બ્રહ્મ સંબંધ એના જીવનને તેજસ્વી બનાવે, એના જીવનને ઈશ્વરનો ની અંદર સમરૂપતા આપી દે. સાયુજ પદની ચોથી બાવા તેમાં જઈ વર્ષ સારૂપ્ય, તેના મય જે જીવ પણ શિવમય થઈ જાય, નર નારાયણમય થઈ જાય, ત્યારે એ સાયુજની ચોથી પદવી કે જે સ્વસ્વરૂપમાં ભરી જાય. અહીંયા પણ મહારાજે એ જ વાત કરી, લેખ હુવા અલેખ, જેમ પોતાના આખા જીવનને ભૂલી જાય અને પોતાનું જે ધ્યેય અને લક્ષ્ય છે એના સ્વરૂપમાં એ પોતે ભળી જાય, જેમ પાણીનું ટીપું સમુદ્રમાં ભળી જાય પછી શોધી ના જડે, એમ નરમાંથી કે સર્વસ્વમાંથી સ્વમાં જુદો પડેલો જે આત્મા જીવ છે શિવ, એ જ્યારે પાછો એમાં લીન થઈ જાય કેવી રીતે સમજણ પૂર્વક, કે મેં મારા સ્વરૂપને એ પરમમાં ભેળવી દીધું, હું હવે બીજો નથી, હું જુદો નથી, અહમ બ્રહ્મ, પણ તે અહમ પણ ન રહે, માત્ર બ્રહ્મ એટલું જ, એનું નામ છે મેં મેરેલો. નેરુના શિખર ઉપર ચડવું એટલે સામાન્ય જીવન કરતા ઊંચામાં ઊંચી અવસ્થા વાળું જીવન જીવવું, અને એટલી ઊંચાઈએ જીવન જીવતા પહોંચવું, એનું નામ નેરુ છે. અને એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એણે સાધક જીવનની અંદર પોતાના જીવનના જે બંધનો છે, જે કોઈ પણ દુરાચરણ છે જીવનનું, એ બધા દુરાચરણને હટાવી દે. એક વાર હટે ને એટલે સ્વસ્વરૂપ આખું જ બહાર આવી જાય. સાપ એની કાંચળીનો એક ભાગ કે છેડો કોઈ કાંટામાં એવો ભેરવી દે, અને પછી ધીરે 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 આખો કાંચળી એમની એમ બહાર નીકળી જાય અને પોતે માંથી છૂટો થઈ જાય. બસ જેને અધ્યાત્મના માર્ગે આગળ વધવાનું હોય એવી એવો સાધક
પોતાનામાં પડેલા કુસંસ્કાર, દુરાચરણ, જે વાસનાઓ બંધનો છે એને એક વાર અધ્યાત્મની સાથે એ કરી એને છૂટું પાડવા માટે સહેજ પ્રયત્ન કરે ને એ આત્માને સંપૂર્ણ સાપ જેમ કાંચરી ઉતારી નાખે એમ એ પણ વ્યવહારના કાચળીનો એના આંચળામાંથી એ બહાર નીકળી શકે છે, ભોગોમાંથી પણ બહાર નીકળી શકે છે, આસક્તિથી એ પર થઈ શકે છે. જ્યારે એ સ્વયં એ પથ પર ઉન્નતિના પથે એ આરૂઢ થાય એના માટે જવા એમાં એનામાં જવાની પૂરેપૂરી એની પોતાની તૈયારી હોય તો જ આગળ વધી શકે. બાકી અધગજરી અવસ્થા જવું પણ છે, ભોગવવું પણ છે. જવું અને ભોગવવું આ બે જે અવસ્થા છે એમાં વ્યક્તિ ક્યારેય પણ પૂર્ણ અવસ્થા સુધી નથી પહોંચી શકતો. એ મેરુની ઊંચાઈ એના જીવનમાં ક્યારેય નહીં આવે. ભગવાનના આદેશ પ્રમાણે મૃત્યુ સમયે જે વિચારો જે ઈચ્છાઓ એના મનમાં હશે એ પ્રમાણે ફરીનો જન્મ પ્રાપ્ત કરે છે. પણ જ્યાં જ્ઞાન અને અધ્યાત્મની ઊંચાઈ જેણે પ્રાપ્ત કરી છે એવો સાધક એવો આત્મા આ બધાથી પર થઈ જઈને પોતાના મનની અંદર માત્ર ઓમ ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ માં અનુસ્મરણ માત્ર એક ઓમકારની જ ઉપાસના સતત એના વગર બીજું કઈ જ નહીં. આ ઓમકારની ઉપાસના ફક્ત વિરક્ત સંતો માટે આપેલી છે. કારણ ઓમકારનો જપ કે ઓમકારની ઉપાસના એ નિર્ગુણ છે, કોઈ પણ ફળ આપનાર નથી. માત્ર એને મેરુના શિખર સુધી લઈને પહોંચાડી દે કે જ્યાં જાજ્વલ્ય માનતા છે, જ્યાં સુવર્ણમય તેજોમય પ્રકાશ છે એના આત્માનો પરમનો ત્યાં સુધી લઈ છે. પણ જેને વ્યવહારના ભોગોની આસક્તિ જીવનના સંસાર સાંસારિક જીવનની કોઈ પણ ચીજ વસ્તુઓની આવશ્યકતા છે, પત્ની ધન સ્ત્રી વિદ્યા સંપત્તિ એના માટે ઓમકારની ઉપાસના બીજા મંત્રો છે. સુરત શબ્દ આવશે એ જ વાત આવવાની છે આગળ. પણ એનો મૂળ આધાર છે કે જેણે નેહરુના શિખરની જેટલી ઊંચાઈ અધ્યાત્મના માર્ગે પ્રાપ્ત કરવી છે, જીવન મુક્ત થઈને જીવવું છે, રહેવું છે, એણે એના જીવનમાં સંબંધનનો બંધનોનો સંપૂર્ણ ત્યાગ અને એનો પોતાની જાતે સ્વીકાર કરેલ સ્વેચ્છાથી ગુરુ મંત્ર આપશે, બોધ આપશે, ઉપદેશ આપશે, પછીથી એનો સ્વીકાર સ્વેચ્છાપૂર્વક કરવાનો શિષ્ય હોય છે એના આશ્રિત. અને જે આશ્રિત સાંભળશે બધા સાંભળશે તો સૌ જણ આદર્શે કોઈ એક સુખ સાગર તમે જાલ જોડે તમારા ઈષ્ટ દેવની મંત્ર મહારાજ કહે છે. પણ એ પણ પોતાની જાતને કહે છે, સુખ સાગર એટલે સ્વયંને કહે છે તમે જાલ જો તમારા ઈષ્ટ દેવની, ઈષ્ટદેવ એટલે પરમ, એ પોતે સ્વયં પરમ છે અને એ પરમમાં ભળી શકે છે એટલે મહાવિભૂતિ આપણે એને વંદન કરીને આજે યાદ કરીને સ્તુતિ કરી છે. એ જે પકડવાની વાત આવી ઈષ્ટદેવની તે એટલે એમાં પોતાના આત્માનું અનુસંધાન એ પરમની સાથે થઈ જાય, એમાંથી અદ્વૈત થઈ જાય, પોતે જુદો મટી જાય અને એમાં લીન એકરૂપ થઈ જાય, ત્યારે એનું નામ છે લેખ હુઆ અલેખ. એ અદ્વૈત એને સંપૂર્ણ પ્રાપ્ત થઈ જાય, પોતે એમાંથી જુદો નથી, એનાથી પર નથી, જે તે છે તે જ હું છું. આવો અને તે ને હું એ બે પણ ત્યાંથી એની બાદ બાકી થઈ જાય અને પછી જે બાકી રહે નિષેધ શેષો ભેદાદ અશેષ સવઈ ન દેવા સુર મર્ત્ય તિર્યમ, એ મર્ત્ય નથી, એ સુર એ અમર પણ નથી, એ મૃત્યુ પણ નથી, પશુ નથી, પક્ષી નથી, ના કહેતા નિષેધ શેષો ભેદાદ અશેષ આ નથી આ નથી આ નહીં આ નહીં એમ કહેતા કહેતા જે છેલ્લે બચે એ પોતાનું છે. એકવાર એક બ્રાહ્મણ ને ત્યાં એની ઘોડી રાખતો, ઘોડી ખોવાઈ ગઈ. તે પેલા એના એના છોકરાને કહે તો જો આ ઘોડી છે ને પેલા દરબારના ઘરે ગાડી ના જવા દે. જે દાડે દરબારના ઘરે ગાડી આ ઘોડી ગઈ ને તે દાડે આપણી નહીં ગઈ. એમ કરીને બાપ ગયો બાર બાર અને છોકરા ભૂલી ગયા એને બાંધવા. અને દરબારના ઘરે ગાડી દરબારે બાંધી દીધી ઘોડી. પછી પેલો તેનો બાપ કહેવા કે ભાઈ આ ઘોડી તો મારી જ છે. તમારી ઘોડી ક્યાં છે? એને શુષ્ક વેદાંતિ કહેવાય ને. એવો શુષ્ક વેદાંતિ આ મારી આ ઘોડીમાં કે તો પૂછડું છે. તારી ઘોડી ક્યાં? પણ એને પગે આ તો પગ છે ઘોડી બતાય તું મને. એને માથે આ તો માથું છે તું મને ઘોડી બતાય. કાન પકડ્યો, એના વાળ પકડ્યા, એના પેટે કે આ તો પેટ છે ઘોડી તું લાવી આપ. આખરે પેલો થાકી એને પાછું ના મળ્યું. આમાં શુષ્ક વેદાંતિઓ જેની ઉપર સાચો વેદાંતિ એ જે અધ્યાત્મ શું છે એ પચ્યું નથી. એવા માણસ જે અધગચરા અધવચ્ચે રહેવા વાળા એ ક્યારે પણ એ ઊંચાઈ પ્રાપ્ત નથી કરી શકે. તો લક્ષ અને અલક્ષ સદગુરુ મોયે આન મિલે જબ લેખ હુઆ લેખે હુઆ અલે. હું લક્ષમાંથી અલક્ષમાં ગયો. જે ભૌતિકતા મને દર્શાતી હતી એ ભૌતિકતા સમાપ્ત થઈ ગઈ. ક્ષણભંગુરતા નાશવંતતા એનું મને ભાન થઈ ગયું, જ્ઞાન થયું. ભલે મોટા મોટા મકાનો બાંધ્યા હોય ને આપણે આશા રાખીએ કે 1000 વર્ષ સુધી રહેશે ને એની ઉપર મારું મારી નામના રહેશે અને મારા વંશજો મને યાદ કરશે. પણ એક એક ભૂકંપનો આંચકો આવ્યો. ગમે એટલું મોટું ટાવર ઊભું કર્યું હોય એવા પ્રકારની કોઈ પણ જે લાલસા છે એના વડે માણસ શાશ્વતતાને પ્રાપ્ત નથી કરી શકતો. એટલી ઊંચાઈ પણ નથી મેળવી શકતો. જગતના આ ભૌતિક વ્યવહારો સંબંધો અને જે કંઈ મારું તારું છે એની અંદર નાશવંતતા છે. જે નામરૂપાત્મક છે, જેનું નામ છે, જેનો આકાર છે, એનો નાશ છે. ગમે ત્યારે પણ એક વખત એનો નાશ થાય. અવિનાશી જો કોઈ પણ હોય તો એકમાત્ર પરમ છે અને સૂક્ષ્મ ચેતના જે આ શરીરમાં બેઠેલી છે. શરીરમાં શરીર કેટલી વાર નાશ પામશે, જન્મશે ને મરશે, પણ એની અંદર જે સૂક્ષ્મ ચેતના છે અમરત્વને પ્રાપ્ત કરેલી છે. ન જાયતે મ્રિયતે વા કદાચ નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયા અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીર મરે, શરીર હણાય તો પણ એ આત્મા જે પરમ ચેતના છે એ ક્યારેય હણાતી નથી. આ જે સાંખ્ય શાસ્ત્રની સમજ પૂરેપૂરી ઉતારવી એનું નામ લક્ષ અલક્ષ. આ બધું જ ક્ષણભંગુર છે, નાશવંત છે. એકમાત્ર પરમ એ જ શાશ્વત છે, અમર છે, એનું નામ છે અમર. આ દ્રષ્ટિ આ જ્ઞાન સદગુરુ વગર બીજો કોઈ પણ આપી શકે. અને એટલે જ લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું સદગુરુ મોય આન મિલે તબ લેખે હુઆ અલેખા. ત્યારે મને આ સમજણ આવી, ત્યારે મને આ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં સુધી મારી પાસે કઈ હતો ખરો પણ ઢોળ ચડેલા ગોળા જેવો હતો, અંદરથી જામી ગયેલી મેશવાળો. આત્માની પ્રતીતિ થતી કે જીવતો છે, પણ જીવતો કેવો? મરેલા જેવો જીવતો. સામાન્ય જીવન અજ્ઞાન અવસ્થા વાળું આ જ છે. મરેલા જેવો જીવતો અથવા જીવતા જેવો જ મરેલો, જ્યાં સુધી એની પાસે આત્માનુભૂતિ નથી, આત્માનો આનંદ નથી. જેણે પોતાના આત્મ સુધી પહોંચવા પ્રયત્ન નથી કર્યો, એ બધા અવાજ ઉડી ગયેલા ઘોડા જેવા, ઘોડો ખરો પણ અંદર ફિલામેન્ટ ના મળે, શું કામ? કારણ અધ્યાત્મ વડે આત્માને નથી ઓળખ્યો અને એને કારણે એમાંથી પ્રકાશ બહાર આવી શકતો નથી. ફિલામેન્ટ છે, અંદર જ છે, છૂટું પડ્યું. જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ એક સદગુરુને શરણે જવું જોઈએ. ઉપનિષદો પણ કહે છે જ્ઞાન મેળવવા પાસે સમિતપાણો ગચ્છે, આત્મા સમિધાઓ લઈને, ગુરુ માટેની કંઈક સેવા લઈને, આત્મા લઈને પછી એની પાસે જાય અને ઉપનિષદ એની પાસે જઈને બેસવું નામ જ્ઞાન છે. પાસે જઈને બેસવું એટલે સત્સંગ મળવાનો જ છે, આવી બે વાત સાંભળવા મળવાની છે, એનું નામ છે ઉપનિષદ. અને એ તો જ મળે એની માટે જ્યારે સદગુરુની સમીપમાં જઈને બેસે. અને ગુરુ મહારાજ એને લક્ષ અલક્ષની એ પરા જ્ઞાન શક્તિ એને આપે, એ પરમ જ્ઞાન આપે, ત્યારે જ એ આ બંધનોમાંથી છૂટી શકે. અને બંધનોમાંથી છૂટે તો જ એ આગળ ઉપર જઈ શકે. પણ જેને બાંધી જ રાખવામાં આવ્યો, જકડી રાખવામાં આવ્યો, એ ક્યારે આગળ નહીં વધી શકે. બાંધ્યા પછી મુક્ત કેવી રીતે થઈ શકવાનું? એક વૈદ્ય તો વૈદ્ય, એનું વૈદ્ય ચાલે, એનું વૈદ્ય ચાલે છે. ભગવાનને રોજ પ્રાર્થના કરે, પ્રભુ મારી હમુતું જો. એક દિવસ એવો આવ્યો કે ઘરમાં ખાવાનું ના મળે. ભગવાન હવે તો મારી સામે જો, આજે અમે બે જણ છે ઘરમાં, ખાવાનો રોટલો નથી. એની વાત જાણીને ભગવાન પ્રસન્ન થાય. જો તને એક વાત કહું, હું મૃત્યુ તરીકે કોઈ પણ માણસ ના પગ તરફ ઉભો હોઉં ને તારે તારે દવા કરવાની છૂટતી, પણ મૃત્યુ તરીકે જયારે એના માથે ઉભો રહું, દર્દીના માથા તરફ ઉભો હોઉં ને, ત્યારે સમજી લેવાનું કે આ જીવવા એ મરી જશે, ત્યારે એની દવા નહીં કરવાની. પણ દવા કઈ કરવાની કે છે? આપું આ તમને દવા આપું છું, આ ખલની અંદર ફક્ત સાકર જ આમ ઘૂંટી અને પાણી સાથે પડી દેવાની, ગમે તેવો કઠણ રોગ થયો હશે ને તો એ જીવવાનો જ છે. જો હું પગ તરફ ઉભો હોઈશ મૃત્યુ તરીકે, તો ડોક્ટરે ના પાડે કે નહીં બચે, છતાં તું આપી દેજે, આ હાકર વાટીને પાણીમાં પડી દેજે, એ જીવવાનું છે. પણ જો માથા તરફ ઉભો હોઉં તો તારે ને ગમે એટલું કે ગમે એટલા પૈસા આપે તો દવા આપવાની નહીં. આપ દવા શું આપવાની હતી? સાકર. પછી ભગવાનની કૃપા થઈ, પછી એમ થઈ ગયું કે એને વાહવા ડંકો વાગી ગયો કે આ વૈદ્ય જેની દવા કરવાની ના પાડે ને કોઈ બચાવી શકે નહીં. અને આ વૈદ્ય જેની ભલે ડોક્ટરોએ ના પાડી હોય કે નહીં જીવે કે નહીં બચે, પણ એ દવા કરે તો મરવાનો જ નહીં, તે વખત બચી જ જવાનો. પછી તો વર્ષો ગયા, એનો ઘેડો થયો, એના માથે મૃત્યુ આવ્યું, બેઠો હતો આમ સૂતો હતો, મૃત્યુ એના માથા તરફ આવી ગયું એટલે ગભરાયો, કરું શું? એટલે એને તરત પગ ફેરવી નાખ્યા, એટલે મૃત્યુ ફરી પાછું ફરી પાછું માથા તરફ જઈને ઉભું રહ્યું. એને તો ખબર હતી કે જો પગ તરફ ઉભો હોય તો જીવવાનો છે, માથા તરફ ઉભેલો હશે તો બચવાનો નથી. એટલે વારે ઘડીએ એ ફરી પાછો પગ એના તરફ કરી દે, પેલો માથા તરફ આવી જાય, પગ તરફ પગ કરી દે, પેલો માથા તરફ. પછી ઘરના બધા જો આ ગાંડો થઈ ગયો લાગે છે, એને પકડી રાખ્યો છતાંય ના માને, એને તો ત્યાં થયું શું, ભૂત વળી ગયું છે. આખરે ઘરવાળા બધા ભેગા થઈને એને બાંધી દીધો. એટલે મૃત્યુ એના માથા તરફ જઈને ઉભું, પછી ગયો યમલોકમાં કે ભાઈ તું તો ક્યારે મરું નહીં, આજે કેમ આમ તું આમ થઈને આવ્યો? ત્યારે કહે છે કે મારી આજુબાજુ વાળાએ મને મારી નાખ્યો, મને મારા સંબંધીઓને કારણે મરી ગયો, ના બાકી તો એમને તો મને મને એટલે મને મારવા વાળા મારી આજુબાજુ વાળા જ મને મારી નાખ્યો બાજુ, એટલે પછી ફરવાનું રહ્યું નહીં. એમ માનવ જીવનનું બંધન, માનવ જીવનને પણ બંધનોમાં એને એની આજુબાજુની એની પોતાની